શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આપણે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ જેમાં વાત કરી રહ્યા છીએ સ્કિલ માઇગ્રન્ટ્સ અને એમના જે નોકરીને લગતા પ્રશ્નો છે એના વિશે. આપણે વાત કરી સ્કિલ માઇગ્રન્ટ્સના નોકરીના પ્રશ્નો, સ્કિલ માઇગ્રન્ટ મહિલાઓ અને એમના નોકરીના પ્રશ્નો અંગે. પણ આજે એક બહુ જ મહત્વનો મુદ્દો લઈ રહ્યા છીએ કે સ્કિલ માઇગ્રન્ટ હો, આપ અહીંયા એસ્ટાબ્લિશ થઈ ગયા હો, વ્યવસ્થિત થઈ ગયું હોય, પણ આપને કોઈ કારણોસર નોકરીમાંથી રિડન્ડન્ટ કરવામાં આવ્યા છે અને ફરીથી આપને નોકરીમાં જોડાવવું છે તો શું કરી શકાય, આ અંગે માહિતી આપી રહ્યા છે કરિયર કોચ નૈષધભાઈ ગઢાણી. નૈષધભાઈ, SBS ગુજરાતી પર સ્વાગત છે.
હરિતા, થેન્ક યુ વેરી મચ.
નૈષધભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે લઈને બેઠા છીએ. પહેલો જ પ્રશ્ન એ છે કે જયારે રિસેશનની વાત આવે કે બીજી કોઈ વાત આવે ત્યારે પહેલો જ પ્રશ્ન ઓલો થાય કે જોબ રિડન્ડન્સી. અને ઓસ્ટ્રેલિયામાં આપણે ઘણી બધી વાર સાંભળતા હોઈએ છીએ કે એક કે બીજા કારણોસર વ્યક્તિને રિડન્ડન્ટ કરવામાં આવ્યા. આવા સમયે વ્યક્તિ ફરીથી માર્કેટમાં જાય ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવી રીતે જોબ સર્ચ કરવી જોઈએ?
હરિતા, કદાચ આનાથી આ પ્રશ્ન માટે હું કદાચ સર્વશ્રેષ્ઠ માણસ છું, કારણ કે મને 3 વખત રિડન્ડન્સી આવે અને મેં અનુભવ કર્યો છે એના. એ જે શોખ હોય છે કે તમે સવારે ઓફિસે આવો, મારો છેલ્લો જ ઉદાહરણ કહું, સવારે ઓફિસે જ આવો અને 9:30 તમે ઓફિસ આવો અને 9:45 તમે ઓફિસની બહાર હો કે તમારું કામ બધું પતી ગયું છે, કોન્ટ્રાક્ટ તમારો અમે ટર્મિનેટ કરીએ છીએ અને તમે તમારું કમ્પ્યુટરને લોગ આઉટ કરી દો, ચાવી આપી દો ને તમે એનો તમને દરવાજો બતાવી દેવામાં આવે. સૌથી આમાં સૌથી મહત્વનું છે કે તમારી જોબ રિડન્ડન્ટ થઈ છે પણ તમે નથી રિડન્ડન્ટ. આ સૌથી મોટું ડિસ્ટિંક્શન છે કે સૌથી મોટું સમજવાની જરૂર છે. એ સ્વાભાવિક છે, તમને ઇનિશિયલ આંચકો લાગશે જે બાબતનો. તમારા પરિવાર જો તમારે તમારી લાયબિલિટીઝ હશે, તમારી મોર્ગેજ હશે અને બીજા બધા ફાઇનાન્શિયલ કમિટમેન્ટ છે તો ખૂબ જ તમને આ શોક લાગશે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે તમે એને એવું ના માની લેતા કે એન્ડ ઓફ ધ રોડ છે. મેં પોતે 3 વખત રિડન્ડન્સી અનુભવેલી છે અને મેં પોતે હું એમાંથી બહાર પણ આવેલો છું અને સરસ જોબ મળેલી છે મને, કદાચ પહેલા જોબના કરતા વધારે પે વાળી જોબ મળેલી છે. એટલે એક સૌથી પહેલું છે. બીજું એવું વિચારવાની જરૂર છે કે તમે જો શું તમારે રિડન્ડન્સી આવ્યા પછી તમારે એ જ ડિરેક્શનમાં આગળ વધવું છે કે તમારે બીજી ડિરેક્શનમાં જવું છે. અને ત્રીજો મુદ્દો એ છે હરિતા કે તમે જે વાત કરી કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પછી, આઈ થિંક કે 2008 પછી હવે એક પ્રકારનું નોર્માલિટી આવી ગઈ છે લેબર માર્કેટમાં, જેને અમે કહીએ છીએ કે જોબ સિક્યુરિટી ઇઝ અ મિથ. એ તો મૃગજળ જેવું છે. જોબ સિક્યુરિટી કરીને કોઈ વસ્તુ હવે છે જ નહીં દુનિયામાં અને તમારે એવું માનવું પણ નહીં કે આ તમારી જોબ છે, હંમેશા રહેશે જ. જો તમે એવું નહીં માનો તો તમને તકલીફ થશે. જો તમે એવું માની લેશો કે મને આ મારી જોબ છે એ પરમેનન્ટ નથી, તો તમે કન્ટિન્યુઅસ તમારી સ્કિલ્સમાં ઇન્વેસ્ટ કરશો, તમે તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટ કરશો અને તમે કન્ટિન્યુઅસ એક એજ ઉપર રહેશો આગળ વધવા માટેનો. તો સૌથી પહેલો મુદ્દો કે તમારે રિડન્ડન્ટ, તમારી જાતને રિડન્ડન્ટ ગણવાની જરૂર નથી, તમારી પોઝિશન રિડન્ડન્ટ થયેલી છે. આ સૌથી વધુ સૌથી મોટો મુદ્દો છે. તમે બીજી જગ્યાએ નોકરી માટે અપ્લાય કરશો તો તમને પ્રશ્ન પૂછવામાં આવશે જ કે તમે આ કેવી રીતે, તમારું આ છેલ્લી જોબમાં શું થયું, તમે કેમ એ બંધ કરી. તો એના બે મુદ્દા છે. એક તો તમે સાચું જણાવો તો પણ કોન્સિક્વન્સીસ છે, પણ તમે જણાવો એવી રીતે જણાવો કે પોઝિટિવ લાઇટમાં જોવામાં આવે, કે તમે એવું કહી શકો એની જગ્યાએ કે યુનો આ મારો શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ હતો, 4 મહિના અહીંયા કામ કર્યું કે 6 મહિના અહીંયા કામ કર્યું અને પછી એમણે એમના કોઈ કારણોસર કોન્ટ્રાક્ટને ટર્મિનેટ કર્યો છે. હવે હવેના જમાનામાં એવું નથી રહ્યું હરિતા કે તમને એવા પિન પોઈન્ટ કરવામાં આવે કે કેમ તમને જોબ જતી રહી, તમારી કેમ આવું થયું છે, તમને કેમ તમારો કોન્ટ્રાક્ટ બંધ થયો. શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ, રિડન્ડન્સી આર બીકમિંગ પાર્ટ ઓફ લેબર માર્કેટ. તો એના માટે અત્યંત ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
એટલે એક તો તમે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે જયારે અપ્રોચ કરવા જાઓ, તમારા રેઝ્યુમે ની વાત આવે કે તમે કેવું કરવા જાઓ, ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
ત્યારે છે ને, તમે તમારો રેઝ્યુમે જે હોય ને એને તમારે એવી રીતે શેપ કરવો જોઈએ કે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ નું ડિસ્ટ્રપ્શન જે હોય એ મિનિમાઇઝ થઈ જાય. તો ઘણી વખત હું મારા ક્લાયન્ટ્સ ને એવું સલાહ આપું છું કે તમે તમારા એક્સપિરિયન્સ ને છે ને, જે મંથ અને ઇયર ને છે ને, એને તમે પ્રાધાન્ય ના આપો. તમે પ્રાધાન્ય આપો તમારી સ્કિલ્સ ને પ્રાધાન્ય આપો અને તમારા અચીવમેન્ટ્સ ને પ્રાધાન્ય આપો. તમારા જે મંથ અને ઇયર ને છે ને, તમે પાછળ તમે છેલ્લા પેજ ઉપર મૂકશો તો પણ ચાલશે. કારણ કે હું નથી ઈચ્છતો કે તમારું પોતાનું જે એમ્પ્લોયમેન્ટ ક્રોનોલોજી છે એ જોઈને કોઈ વ્યક્તિ ડિસાઈડ કરે કે ના, અમને તો એમ્પ્લોયમેન્ટમાં 1015 થી કામ જ નથી કર્યું, અમે એટલે અમારે એમને નથી આપવું કામ, હું નથી ઈચ્છતો કે એવું થાય. તો એના કારણે જો તમે તમારા જે ફ્રન્ટ પેજ ઉપર તમારી અકમ્પ્લિશમેન્ટ્સ કે તમે ઓર્ગેનાઇઝેશનને કેવી રીતે વેલ્યુએબલ છો અને તમારી સ્કિલ્સ આ બેના ઉપર જો ફોકસ કરશો તો એટલીસ્ટ એ જે રીડર છે, એમ્પ્લોયર છે કે રિક્રુટર છે, એ ઇન્ટરેસ્ટ થશે કે આ વ્યક્તિને મારે મળવું જોઈએ. તમને મળશે પછી તમે એને તમારી તમે એમને કન્વિન્સ કરી શકશો. પણ રેઝ્યુમેનામાં એવો અવકાશ નથી હોતો કે તમે એને કન્વિન્સ કરી શકો કે આ બ્રેક્સ એના લીધે છે. બીજી વાત, કોઈ પણ દિવસ રેઝ્યુમેની અંદર કોઈ પણ વખત એવું લખવાની જરૂર નથી કે આ પોઝિશન રિડન્ડન્ટ થઈ હતી, આ પોઝિશનમાં મારો કોન્ટ્રાક્ટ એ લોકોએ ટર્મિનેટ કરી દીધો, એવું કહેવાની ક્યાંય જરૂર નથી. અને રીઝન ફોર લિવિંગ ક્યાંય પણ રેઝ્યુમે કે કવર લેટરમાં ક્યાંય બતાવવાની જરૂર નથી. આ બે મહત્વના મુદ્દા છે.
આપણે જણાવવાની જરૂર નથી સામે જઈને, જયારે પ્રશ્ન ઉભો થાય ત્યારે તમે જઈ અને ચર્ચા કરી શકો, તમારો મત રાખી શકો. નૈષધભાઈ, આ સિવાય કઈ જરૂરી ટિપ્સ તમે આપવા માંગશો?
મારું એ કેવું એ પણ છે કે જો તમે એક વર્ષ કે બે વર્ષના ઘણા લોકોના એમ્પ્લોયમેન્ટ ગેપ હોય છે અને એનો અને એમના પોતાના કારણે નથી હોતા, માંદગીના કારણે હોય કે તમે ઓવરસીઝ ગયા છો એ કારણે કે તમારા તમારી કે તમારા ફેમિલીના કોઈ પણ કારણે હોઈ શકે એમ્પ્લોયમેન્ટનો ગેપ જે છે ને એને તમે રેઝ્યુમેના કરતા કવર લેટરમાં સરસ રીતે જો એની આગળ સ્ટોરી બનાવી શકો કે ગેપ કેમ છે, તમે સ્ટડી કરતા હતા, તમે વોલન્ટિયર કરતા હતા, તમે ઓવરસીઝ હતા, તમે હોલિડે ઉપર હતા, કે તમે કંઈક એવું બનાવી શકો કે જેથી કરીને એ જે શોક હોય એ એબ્ઝોર્બ કરી શકે, તો એ બહુ જરૂરી છે. જો લાંબો ગેપ હોય તો 6-8 મહિના કે 9 મહિનાનો ગેપ હરીતા આ લેબર માર્કેટમાં કશું જ નથી કહેવાતો. તે જો શ્રોતા મિત્રો એવું લાગતું હોય એમને કે મને 6 મહિનાનો એમ્પ્લોયમેન્ટ ગેપ છે ને હું હવે માર્કેટને કેવી રીતે અપ્રોચ કરીશ, તો મારી દ્રષ્ટિએ વિચારવાની બિલકુલ જરૂર નથી. એવું માનીને ચિંતા કરવાની ને ચિંતા કર્યા પછી એવું પોતાની જાતને આત્મવિશ્વાસની કમી આવવા દેવી એની કોઈ જરૂર નથી. હું ખાલી એક ઉદાહરણ આપીને પૂરું કરીશ કે અમારો એક ક્લાયન્ટ હતો કે જેમને 2002 માં એક્સિડન્ટ થયો હતો અને 12 વર્ષનો એમ્પ્લોયમેન્ટ ગેપ હતો. અરીતા એક્વાયર્ડ બ્રેઇન ઇન્જરીથી 12 વર્ષનો એમ્પ્લોયમેન્ટ ગેપ હતો અને અમે એમને રેઝ્યુમે ડેવલપ કરી આપ્યો, કોચિંગ આપીને 3 મહિના પછી અમે નવી જોબ શરૂ કરી અને આ 12 વર્ષના ગેપને જાણ્યા પછી પણ એમ્પ્લોયરે લીધા હતા એમને. કારણ કે તમારી પોતાની પર્સ્યુએશન સ્કિલ ને તમારી પોતાની તમારી એમ્પ્લોયમેન્ટ સ્ટોરીને સમજાવવાની કળા ઉપર બહુ જ આધાર રાખે છે.
સાચી વાત છે. એટલે તમારામાં જે આત્મવિશ્વાસ છે તેને કેળવો, પરિસ્થિતિનો સામનો કરો અને કોઈકનું માર્ગદર્શન કે સલાહ લો. નૈષધભાઈ, SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર અરીતા.